તારીખ 12/6/1992 શ્રી સમયસર ગાથા 6 અને 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19.
નાયક ભાવ શુદ્ધ કે અશુદ્ધ કોઈ અવસ્થા રૂપે નથી, એવા ભાવનું નામ નાયક છે. મેને જાણવાથી એવું નામ અપાયું છે, તો પણ તે જ્ઞાન થવું પડશે. જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. નાયકનું નાયકમાં જ્ઞેયનું પ્રતિબિંબ ઝળકે ત્યારે પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી, તેથી જ્ઞાનને અશુદ્ધિ નથી. જ્ઞેયાકારે જ્ઞાન થાય તે કોઈ જ્ઞાનને અશુદ્ધિ નથી, કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયક નો જ અનુભવ કરતા, એ પણ જ્ઞાયક છે ત્યારે પણ તે જ્ઞાયક છે એમ જ અનુભવ કરતા, જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે, જ્ઞાયક તો જ્ઞાયક પણ જ અનુભવમાં આવે છે. પૂજબેન શ્રીના વચનામૃતમાં એ વિષય આવે છે, જે જ્ઞાનનો વિષય ચાલ્યો છે ત્યાં, કે જ્ઞાયક નો જ્ઞાયક પણે અભ્યાસ કરવો. નાયકપણે હું છું એમ નાયક ભાવનો પોતા રૂપે સ્વસ્વરૂપે અભ્યાસ કરવો. આ હું જાણનારો છું, પહેલા પેરેગ્રાફ નીચેથી 5મી સુધી ક્યાંથી આગળ લેવાનું, આ હું જાણનારો છું તે જ હું છું, જે જાણવાનું કાર્ય કરી રહ્યો છે એવો હું આત્મા છું તે હું છું. હું બીજો કોઈ નથી, રાગ કરવા વાળો, શરીર વાળો કે સંસાર વાળો. સંસાર વાળો એટલે સંસારના અનેક પ્રકારના સંબંધ અને સંયોગ વાળો, પ્રસંગ વાળો, જે કર્મ પ્રસંગો છે, બધા કર્મના પ્રસંગો છે, એવો અન્ય હું કોઈ નથી. એવો પોતાને પોતાનો ભેદ રૂપ અનુભવ થયો, કહેવામાં ભેદ પડે છે પણ ખરેખર તો પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો, ત્યારે એ જાણવા રૂપ ક્રિયાનો કરતા પોતે છે. પોતાને જાણવાની ક્રિયાનો કરતા પણ અનુભવ કાળમાં પણ પોતે અનુભવપૂર્વક પોતાને જાણ્યો, અનુભવમાં આવીને પોતાને જાણ્યો, એ જાણવાની ક્રિયાનો કરતા પોતે છે. અને જેને જાણ્યો, કોને જાણ્યો, પોતાના સ્વરૂપને જાણ્યો, તે કર્મ પણ પોતે છે. આવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. આવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે. કેમ કે પોતામાં કોઈનો પણ પ્રવેશ નથી. શુદ્ધ છે એટલે અશુદ્ધતાપૂર્વકની શુદ્ધિ ન લેવી, કોઈની સાથે કોઈ પણ પ્રકારનું હળવું મળવું, ભેળસેળ થવું, મિશ્રણ થવું, એવી અશુદ્ધિ રાગાદી મલિનતા સાથેની વ્યવસ્થામાં છે તો પણ, અને શરીરાદી કે કર્મના સંયોગ સાથેની કોઈ પણ પરિસ્થિતિ મલિનતાની મિશ્રણપણાની નથી, માટે શુદ્ધ છે. આ શુદ્ધ નયનો વિષય છે. આવો જે નાયક આત્મા છે એ શુદ્ધ નયનો વિષય છે એમ કહો, સમ્યક દર્શનનો વિષય છે એમ કહો, નિશ્ચય નયનો વિષય છે એમ કહો. અન્ય પરસંયોગ જનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય છે, અવસ્થામાં છે. આ બધા ભેદો પર સંયોગની ઉપાધિ ધારણ કરીને અવસ્થામાં અનેક પ્રકારના ભેદો છે. 14 ગુણસ્થાન, 14 માર્ગણા સ્થાન, 14 જીવસ્થાન, જેટલા કોઈ ભેદો છે, એકેન્દ્રિયપણું પંચેન્દ્રિયપણું એ કર્મજનિત છે, સંયોગજનિત છે, એ કોઈ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. ચાર ગતિની પર્યાય માર્ગણામાં આવે. અત્યારે મનુષ્ય છે તો એ સંયોગજનિત છે ભેદ, મનુષ્યપણાનો ભેદ સંયોગજનિત છે. બધા જેટલા ભેદ પડે તે બધા સંયોગજનિત છે, કેમ કે અસંયમ અને સંયમ એવું કઈ આત્મામાં નથી, મૂળ સ્વરૂપમાં. લીધું છે ને 50 થી 55 માં લીધું છે સંયમ લબ્ધિના સ્થાનો, આવે છે ને આત્મા ગુણ સ્થાન પછી, આવો સંયમ છે, આવો સંયમ છે, આવો સંયમ છે, આવો સંયમ બધું આવે છે. શાસ્ત્ર પરિભાષાના નામ બધા આવે છે. એવા કોઈ સ્થાન જીવને અન્ય પરસંયોગ જનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિક નિયનો વિષય છે. એ દ્રવ્યની અશુદ્ધતાને દર્શાવનારા હોવાથી એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નિયના વિષય રૂપ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નિયમાં એ કાંઈ નથી એમ કહેવું, અશુદ્ધ દ્રવ્યાર્થિક નિયમ. 14 ગુણ સ્થાન સુધી જીવ સંસારી છે. જો જીવના બે ભેદ વિચારવામાં આવે તો એક સંસારી ને બીજા સિદ્ધ, સિદ્ધ ને કોઈ ગુણ સ્થાન નથી. તો છેલ્લું 14મું ગુણ સ્થાન છે, અર્યંત સંયોગી કેવડી અને અયોગી કેવડી. સંયોગી કેવડી શું બતાવે છે? મન વચન કાયાનો સંયોગ બતાવે છે, આત્મા સંયોગ વાળો છે. એ કર્મજનિત ભેદો થયા કે નહીં, સંયોગજનિત ભેદો થયા કે નહીં? 14મા સ્થાનમાં એનો અભાવ કર્યો. જેલમાં ગયો તો તે જેલમાંથી છૂટ્યો, ત્યાં સુધી એટલી વાત લાગુ પડે છે. પછી સિદ્ધ ભગવાનને કોઈ સ્થાન લાગુ પડતા પહેલી વાત એ સ્થાપી કે જે અનાદિ અનંત છે. શું થયું પહેલું? પહેલી નીતિમાં શું કહ્યું છે? કે જે અનાદિ અનંત છે, સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં પોતાને ઘેટું માનીને બીજા સિંહની ત્રાળ સાંભળીને ઘેટાના ટોળામાં ભાગતું હતું. ત્યારે સિંહ હતો કે નહોતો? પછી શરૂઆતથી હું સિંહ છું એમ વિચારવું કે ન વિચારવું? એ વગર શરૂઆત થશે, એ વગર શરૂઆત નહીં થાય. મૂળ સ્વરૂપને લક્ષમાં લીધા વિના ચૌદ ગુણ સ્થાનથી પાર એવું જે મૂળ સ્વરૂપ છે એને લક્ષમાં લીધા વિના કદી શરૂઆત થવાની. શરૂઆત જ આ રીતે થાય છે. એવું પડી ગયું છે ને, પોતાને દીનહીન માન્યો છે, નમાલો માન્યો છે, એટલે એને ઊંચી પદવી આપે તો ના પાડે. શું કે મને શરૂઆત કરવા દે એવી વાત? શું મને શરૂઆત કરવા દે? હું તો બહુ સામાન્ય જીવ છું, મને શરૂઆતથી તમે એવી મોટી પદવી આવે આપવી રવા દો એમ કે છે. એમાં એને કઈ ખરાબ કીધું છે? ઊંચી પદવી આપીને એને કઈ ખરાબ કીધો છે? સારો કીધો, એમાં શું કરવા વાંધો લેવો જોઈએ? કોઈ માણસને કોઈ ખરાબ કહે ત્યારે તો એ વાંધો લે કે ભાઈ તમે મને ખરાબ કહો, આ બરાબર નથી. પણ સારો અને સૌથી સારો એમ કે તો પણ વાંધો લે, એ કઈ બરાબર વાત છે? વ્યાજબી વાત છે. સર્વોત્કૃષ્ટ કાલે ના આવ્યું, સર્વોત્કૃષ્ટ છે, એમાં શું વાંધો લેવાનું કારણ છે? અને એ પણ આચાર્ય મહારાજ એમ કે છે, ભાઈ તારી મૂળ જાતને તું ભૂલી ગયો છો, તારી અસલ જે જાત છે એને તું ભૂલી ગયો છો. જેમ કોઈ ખાનદાન માણસને ત્રીજી પેઢીએ દરિદ્રતા હોય તો એ પોતાની ખાનદાનીને ભૂલીને ચોરી ચપાટીના રસ્તે ચડી જાય ગરીબભાઈને લઈને, ત્યારે કોઈ એને એમ કહે ભાઈ તમે ક્યાં શરૂ કર્યું? તમે સાંભળ્યું છે કે તમે પણ કંઈક બીજે રસ્તે ચાલવા માંડ્યા છો, તમે વિચાર તો કરો. ભલે દરિદ્રતા હોય એથી શું થઈ ગયું? દરિદ્રતા એ કોઈ લાંછન નથી, દરિદ્રતા એ કોઈ અવગુણ નથી. તમે તમારું ખમીર સંભાળો, તમારી ખાનદાનીનું ખમીર તમે સંભાળો. એમાં એને ખોટું શું કીધું? એ તો વ્યાજબી વાત છે. સારો કહેવડાવવા માટે તો જે બધું કરવા તૈયાર છે. આ સારો કહેનારા ભગવાન મળ્યા તો કે મને તમે ક્યાં સારો કહો છો? કુંકુંદાચાર્ય કહે છે ભગવાન આમ કહે છે, હું પણ આમ કહું છું, દેવ અને ગુરુ બંને આમ કહે છે. પછી આ જીવે તો એની આજ્ઞામાં રહેવામાં કાંઈ એને નુકસાન છે ખરું? હે, એની આજ્ઞામાં રહેવામાં એને શું નુકસાન છે? કાંઈ નુકસાન નથી. અન્ય પર સંયોગ જનિત ભેદો છે એ બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞેયનો વિષય છે, અને તે અશુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞેય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં, એટલે કે શુદ્ધ દ્રવ્યની સરખામણીમાં એ પર્યાયાર્થિક જ છે. ભલે દ્રવ્ય પ્રધાન વાત કરી છે, પણ ખરેખર એ પર્યાયને અનુલક્ષીને દ્રવ્યની વાત છે, માટે તે પર્યાયાર્થિક જ છે. ભવ્ય અને અભવ્ય પારિણામિક ભાવે કયા, પણ ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાય પ્રધાન વાત છે, માટે તે શુદ્ધ પારિણામિક નથી અને અશુદ્ધ પારિણામિક માં લઈ ગયા છે. અભવ્ય તો અશુદ્ધ પારિણામિક કહો, પણ ભવ્ય અશુદ્ધ પારિણામિક છે કે હા ભવ્ય પણ અશુદ્ધ પારિણામિક છે? કેમ કે ભવ્યત્વ પર્યાયમાં આવશે, મૂળ વસ્તુ તો જેવી છે તેવી છે, જોકે બે ભાવ અનાદિ અનંત છે, તો પણ તે પર્યાય પ્રધાન એનું નિર્દેશ છે, ભવ્યત્વ અભવ્યત્વમાં પર્યાય પ્રધાન નિર્દેશ છે, માટે પર્યાય પ્રધાનતામાં જાય છે, અશુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનના વિષયમાં જાય છે, ભવ્યત્વ અભવ્યત્વ પણ શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનના વિષયમાં જતું નથી, માટે એને શુદ્ધ પારિણામિક કહેતા. શુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાનનો વિષય છે એટલો જ શુદ્ધ પારિણામિક છે એમ લેવું. પણ એ પર્યાયના ભેદ થી હોવાથી એ અશુદ્ધ પારિણામિક માં જાય છે. એવો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે, એક ન્યાય તો તે પર્યાયાર્થિક જ છે, તેથી તે વ્યવહાર નહીં છે એમ આશય જાણ મજૂ આશય શબ્દ વાપર્યો છે પંડિત જયચંદ્રજીએ, કે વ્યવહાર નહીં છે એમ જાણવું. શું જેટલા ભેદો છે, સ્થાનના ભેદો, માર્ગના સ્થાનના ભેદો, દેવસ્થાનના ભેદો, એ બધા વ્યવહાર ના વિષયમાં જાય છે. એમ પણ જાણવું કે જીન મત નું કથન સ્યાદવાદ રૂપ છે, એટલે જે કાંઈ વાણીમાં વાત ભાષામાં વાત આવે છે એ કોઈ અપેક્ષાથી કોઈ મર્યાદાથી કોઈ એક વાતને કહેવામાં આવે છે, બીજી વાત એ વખતે સર્વથા નથી એમ માનીને ચાલવાનું નથી. તેથી અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ નો માર્ગ, અશુદ્ધ નહીંનો વિષય પોતાના સ્થાનમાં સત્યાર્થ છે એ 14મી ગાથામાં કહેશે. પોતાના સ્થાનમાં સત્યાર્થ છે, બધપસ્પષ્ટપણું અન્ય અન્યપણું એ બધું પોતાના સ્થાનમાં સત્યાર્થ છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિમાં એ અસત્યાર્થ છે, અને એ દ્રષ્ટિમાં રહેવા માટે એનું અસત્યાર્થપણું, એ દ્રષ્ટિને ગ્રહણ કરવા માટે એનું અસત્યાર્થપણું કહેવામાં આવ્યું હોય, ત્યાં પણ એના સ્થાનમાં એ સત્યાર્થ છે એમ રાખીને, એમ જાણીને કહેવામાં આવેલું હોવાથી એમ રાખીને એમ જાણીને એ દ્રષ્ટિ કહેવી એમ કહે છે. નહીતર એકાંત એટલે અશુદ્ધ નહીંને સર્વથા અસત્યાર્થ ન માનવો, કારણ કે સ્યાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા બંને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તેથી વસ્તુનું સત્વ છે, એ વસ્તુની સત્તામાં છે, શુદ્ધિ અશુદ્ધિ બંને વસ્તુની સત્તામાં છે. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ભેદ છે. અશુદ્ધતા તો આ જીવ પરદ્રવ્યના સંયોગની ઉપાધિ વરે ત્યારે એને અશુદ્ધતા આવે છે. પરદ્રવ્ય પોતાનું નહીં હોવા છતાં પોતાપણાની ઉપાધિ વરે ત્યારે એને રાગાદી થયા વિના એ અશુદ્ધિ છે. અશુદ્ધ નહીંને અહીંયા હેય કર્યો છે એ વિષય ઉપાધિ નથી, રાગાદી ભાવ ભંગ ભેદ એ વગેરે કાંઈ ઉપાધિ નથી, કારણ કે અશુદ્ધ નહીંનો વિષય સંસાર છે, કેમ કે બધા જેટલો વ્યવહારનો વિષય છે એ સંસારમાં જાય છે, એ શુદ્ધ દ્રવ્યમાં આવતા નથી, એ બધા સંસારમાં જાય છે પરદ્રવ્યના સંયોગમાં, અને સંસારમાં આત્મા ક્લેશ ભોગવે છે, સંસારમાં જીવ દુઃખી છે, દુઃખ ટાળવાનું અહીંયા પ્રયોજન છે, સંસારનો અભાવ કરવાનું અહીંયા પ્રયોજન છે. જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે, સંયોગ હોવા છતાં એનાથી ભિન્નપણાનો અનુભવ થાય. ભિન્ન થાય નો અર્થ શું છે? ભિન્નપણે અનુભવાય ત્યારે એને ક્લેશ મટે, ત્યારે એને દુઃખ મટે, ત્યારે એને અસંસાર પણ ઉત્પન્ન થાય. એ રીતે દુઃખ મટાડવાને સુધનયનો ઉપદેશ પ્રધાન છે. શું કહ્યું? આ પ્રયોજન લીધો કે સુધનયનો ઉપદેશ શા માટે આવ્યો? હું શુદ્ધ આત્મા છું, હું નાયક આત્મા છું, એવો ઉપદેશ શા માટે આપ્યો? એ ઉપદેશ એટલા માટે આપ્યો કે એનું દુઃખ મટાડવું છે. પ્રયોજન તો દુઃખ મટાડવાનું છે એમ કહે છે. અશુદ્ધને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું. ફરીને કહે છે પાછા કે આકાશના ફૂલની જેમ તે વસ્તુ ધર્મ સર્વથા જ નથી, એના સ્થાનમાં પણ એ વસ્તુ ધર્મ નથી એમ અહીંયા કહેવાનો બિલકુલ અભિપ્રાય નથી. એના સ્થાનમાં રાખીને, એ સ્થાનને ગૌણ કરીને, એનો અભાવ કરવા માટે નાયક ભાવની મુખ્યતા કરીને દુઃખ મટાડવાના પ્રયોજનથી પ્રયોજન વશ કહેવામાં આવ્યું છે એમ લેવું. એમ સર્વદા એકાંત સમજવાથી, એટલે વસ્તુ ધર્મ જ નથી એમ સમજવાથી મિથ્યાત્વ આવે. એ તો પદાર્થના બંધારણને ભૂલ્યો. એટલો સ્થૂળ ઉપયોગ થયો કલ્પના કરતાં કરતાં કલ્પનાએ ચડી ગયો જીવન, કે પછી કે નહીં એ રાગ છે, એ વસ્તુ છે, એ જીવમાં છે, જીવની વાત જ મૂકી ગયો એમ નથી. એવું તું ને તાજા કરે કે રાગ ગીતમાં થાય છે. રાજમલજીને એ ખબર છે, ત્યાં અવસ્તુ કીધી છે. શું કીધું ત્યાં? ત્યાં 36મા કળશમાં એને અવસ્તુ કીધી છે. એને અવસ્તુ કહે કે એને વસ્તુ ધર્મ કહે, બે કહેશે એને પાછા. શું? રાગને અવસ્તુ પણ કહેશે અને રાગને વસ્તુ ધર્મ પણ કહે છે. વસ્તુ ધર્મ છે, ત્યાં અવસ્તુ કીધી છે. બે સામે સામે આવ્યા નહીં? બે જ્ઞાની સામે સામે આવ્યા કે નહીં? એક જ જ્ઞાની પણ એમ કહેશે. કોઈ વખત કોઈ ન્યાય છે એને વસ્તુ ધર્મ કહે છે, કોઈ ન્યાય એને અવસ્તુ પણ કહેવામાં આવે છે. દ્રવ્યનો આશ્રય કરાવવા માટે, દ્રવ્ય ઉપર ભજન દેવા માટે એને અવસ્તુ પણ કહેવાય, અને મિથ્યાત્વ ન થાય તેના માટે એને વસ્તુ ધર્મ પણ કહેવાય. અને બે વાત સાચી છે. અપેક્ષાએ, બંને અપેક્ષાએ બંને વાત 100% સાચી છે. માટે શ્યાદવાદનું શરણ લઈ, એટલે શ્યાદવાદને બરાબર સમજી, શરણ લઈ નો અર્થ એમ છે, શ્યાદવાદને બરાબર, કથનને બરાબર સમજી શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. હવે કે સ્વાદવાદનું શરણ લેવું કે શુદ્ધનયનું શરણ લેવું? તો પહેલું જે શ્યાદવાદનું શરણ લેવું, એનો અર્થ કે શ્યાદવાદ અનુસાર વસ્તુના સ્વરૂપને બરાબર સમજીને શુદ્ધનયનું અવલંબન કરવું. શુદ્ધનયના વિષયભૂત જે નાયક આત્મા છે એ હું છું એમ અવલંબન કરવું, એ પ્રકારે અવલંબન કરવું. શુદ્ધનયન સ્વરૂપની પ્રાપ્તિ છે, શુદ્ધનયનું પણ અવલંબન નથી રહેતું. પછી જ્યારે પોતે સ્વરૂપની પ્રાપ્તિમાં આવે છે, પરિપૂર્ણ થાય છે, ત્યારે કોઈ નયના અવલંબનનો પ્રશ્ન રહેતો દેશી ઉપયોગ થઈ ગયો, ત્યાં નયનું અવલંબન નથી. ત્યાં પ્રમાણે એકનું છે, જે વસ્તુ સ્વરૂપ છે તે છે, એ પ્રમાણ દ્રષ્ટિ છે. એનું ફળ વિતરાગતા છે. એ શુદ્ધ નયનું અવલંબન લેવાનું ફળ શું આવ્યું? એ વિતરાગતા પ્રગટ થઈ. એ પ્રયોજન હતો. વિતરાગતા પ્રગટ થઈ ત્યાં કહેવાની જરૂર નથી કે દુઃખ મટ્યું અને આત્માને પરમ સુખનો અનુભવ થયો. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે. આ પ્રમાણે બરાબર નિશ્ચય કરવો જોઈએ. અને આ ધર્મની ક્રિયા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો તે ધર્મની ક્રિયા છે. પહેલો વહેલો આ પ્રમાણે નિશ્ચય કરવો. બાર અહંકાર આ છે, પોતામાં અહંકાર સ્થાપવું એ બાર અંગનો સાર છે. પોતા સિવાય અન્ય દ્રવ્યમાં અન્ય ભાવમાં પોતા પણ સ્થાપી રાખ્યું છે તે સંસારનું કારણ છે, તે સર્વ દુઃખનું કારણ છે. જન્મ માટે જેને દુઃખથી છૂટવું હોય અને જેને સુખી થવું હોય એને આ સાર છે, બાર અંગનો આ સાર છે. બાર અંગમાં મોટો ભાગ વિચ્છેદ ગયો હોવા છતાં અત્યારે એ પરમ આનંદની ને ઉત્સાહ વધે એવી વાત છે, એનો સાર રહી ગયો છે. અને એ સાર ગ્રહણ કરવો હોય તો અત્યારે કોઈ પણ આત્મા કોઈ પણ જીવ ગ્રહણ કરી શકે. એને બારે અંગે ના એને ગ્રહણ કરી લીધા. જેને સાર ગ્રહણ કર્યો, દૂધ માંથી માખણ કાઢી લીધું, પછી છાસ ની કિંમત કેટલી? અત્યારે તો લોકોને દારિદ્ર આવી ગયું કે છાસ વેચે છે, પણ એક જમાનામાં માખણ કાઢી લેનારા છાસ મફત આપી દેતા હતા. એટલે તો આનંદ ગંજી ગયો. માખણ સ્રોતો વિરલા ખાયા, છાસ જગભર માયા, અબધું નટનાગર કે બાજી, ક્યાં જાણે બ્રાહ્મણ કાજી. છાશે જગ વેચાશે એટલે વ્યવહાર, વ્યવહારના ભંગ ભેદમાં ઝઘડા કરવા માંડ્યા. માખણ હતું એ ખાઈને બેસી ગયા, વિરલા પુરુષો માખણ ખાઈને પરમા થાય તો મૂંઝ્યો જ ને. પર દ્રવ્યમાં પોતે છે નહીં, પછી હું મારું કરે તો મૂંઝાય નહીં તો શું થાય? જ્યાં પોતે નથી ત્યાં પોતા પણ અધિકાર માંગવામાં, કોઈના ઉપર અધિકાર કરવા જાવ તો દંડા પડે કે ન પડે? જ્યાં પોતાનો અધિકાર નથી ત્યાં અધિકાર કરવા જાય તો શું થાય? દંડા પડે. સીધી વાત છે. થોડો સાર આપ્યો, બાર અંગના સાર પૂછ્યા હતા. આખા સમય સારનું કેન્દ્ર સ્થાન આ જગ્યાએ છે. આવું નકાત્મા કહેવા માટે 415 કથાનો સાર છે. એક પ્રકારની ભૂલ અથવા એક નાયક સુધી નાયકના અવલંબન લેવામાં જેટલું આડું આવે છે એ કેવી રીતે દૂર કરવું અને નાયકને પ્રાપ્ત કરવો એના માટે વિસ્તાર કર્યો 415 કથા. કેવું છે આ છઠ્ઠીનો લેખ? એવો છઠ્ઠી ગાથા એટલે છઠ્ઠીનો લેખ. જેમ છઠ્ઠીનો લેખ ન ફરે, અરે કદાચ એ ફરવો હોય તો ફરે, પણ આ ગાથાનો રહસ્ય ફરે એવો એમ કે. હા, એ લીધું છે. એ પાંચમી ગાથામાં જે પ્રતિજ્ઞા કરી અને છઠ્ઠી ગાથામાં કહ્યું એ પાંચમી અને છઠ્ઠીની સંધિ પોતે પોતાના હસ્તાક્ષરમાં રૂદયોદ્ધારમાં લીધી છે. આપણે પણ ફરીને વાંચીએ છીએ ગાથા. પહેલી વખત વાંચીએ ત્યારે ગુરુદેવના વચનામૃત પણ આપણે વાંચ્યા હતા. એ અહીં જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ કહ્યું છે. ત્યાં પ્રમત અપ્રમત એટલે અહીં જ્ઞાયક ભાવ પ્રમત અપ્રમત નથી એમ કહ્યું. ત્યાં પ્રમત અપ્રમત નથી એટલે શું? કે ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત કહેવાય, એટલા છઠ્ઠા ગુણસ્થાને ન લીધું. છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત કહ્યું. પ્રમાદમાં બધું હમાવી લીધું, કસાય હમાવી લીધો, મિથ્યાત્વ હમાવી લીધું. શું? અને સાતમાંથી માંડીને અપ્રમત કહેવાય છે. સાતમું અને ઉપરના બધા ગુણસ્થાનને અપ્રમતમાં લઈ લીધા. એટલે શુદ્ધિને પ્રમાદમાં અપ્રમત્તમાં લીધું અને અશુદ્ધિને પ્રમત્તમાં પ્રમાદમાં લઈ લીધું. પરંતુ એ સર્વ ગુણ સ્થાનો 1 થી 14 સુધીના બધા ગુણ સ્થાનો અશુદ્ધની કથનીમાં છે. આ જીવ પહેલા ગુણ સ્થાને છે એ પણ અશુદ્ધનીનું કથન છે, અને આ જીવ 14મા ગુણ સ્થાને છે એ પણ અશુદ્ધનીનું કથન છે. એમ કહ્યું ને માટે આ પ્રમાણે નિશ્ચય કરવો કે જ્યારે કોઈ જીવ પોતાના મૂળ સ્વરૂપનો નિશ્ચય કરે છે ત્યારે એને એમ નિશ્ચયમાં આવે છે કે મારું સ્વરૂપ 14 ગુણ સ્થાનથી પેલે પાર છે, 14 ગુણ સ્થાનની અપેક્ષા નથી, એવું મારું સ્વરૂપ અત્યારે છે એમ નિશ્ચય કરે છે. જ્યારે 14 ગુણ સ્થાન જીવને નથી મૂળ સ્વરૂપને, ત્યારે કહેવાની ભાગ્ય જરૂર છે કે એને માર્ગના સ્થાને જીવ સ્થાને એને છે, એ તો ભાગ્ય જ કહેવાની જરૂર રહે છે. એ તો સમજી લેવું કે એ પણ એને નથી. આગળ કહેશે વિસ્તાર કરવા માટે કહેશે. શુદ્ધ નહીંથી આત્મા જ્ઞાયક જ છે. શુદ્ધ નહીંથી જોવામાં આવે, અનુભવ કરવામાં આવે તો એટલા માટે આ બધી વાત કરી છે. સ્થાનમાં કઈ પર્યાય બાકી રહી? ચોથી સમ્યક દર્શન ની બાકી રહી, 13મી 14મી કેવળ જ્ઞાન ની બાકી રહી, કે કોઈ એકે બાકી રહેતી? જ્યારે ગુણસ્થાનની પરિપાટીમાં બધા જ ગુણસ્થાનો સર્વ ગુણસ્થાનો અશુદ્ધનીની કથનીમાં છે, એનો અર્થ કે શુદ્ધનીના વિષયમાં એ નથી, એટલે સમ્યક દર્શનના વિષયમાં એ નથી. સમ્યક દર્શનનો વિષય અને શુદ્ધનીનો વિષય બે એક જ છે, એક સરખો છે. સમ્યક દર્શનમાં બીજો નય નથી, કેમ કે તો દર્શનને નય હોતા નથી, શ્રદ્ધાને નય હોતા નથી, જ્ઞાનને નય હોય છે, એટલે બીજા નયના વિષયમાં 14 ગુણ સ્થાન છે. જીવને 14 ગુણ સ્થાન છે એમ બીજો નય કહે છે. અમારે તો એક જ નય છે, એ પણ અમને અમારે કાંઈ એની જરૂર નથી. તીવ્ર અધ્યાત્મનો વિષય છે, અધ્યાત્મની તીવ્રતામાં આવીને એ વાત કરે છે. જેમ કે શુદ્ધ નહીં છે, શુદ્ધ નહીંથી શુદ્ધોપયોગ થયો, શુદ્ધ નહીંથી શુદ્ધોપયોગ થયો, તો એ શુદ્ધોપયોગને કોની અપેક્ષા છે? અધ્યાત્મ પરિભાષાનો વિષય છે. શુદ્ધ નહીંને અશુદ્ધ નહીંની અપેક્ષા છે તે આગમની પરિભાષા છે, આગમ વચન છે. અધ્યાત્મ કથની અને આગમ કથની એવી કથનની બે શૈલી ચાલી છે, શાસ્ત્રમાં પણ બે શૈલી ચાલી છે. તો જ્યારે અધ્યાત્મ શૈલીથી એમ કહેવાય ત્યારે એમ કહેવાય કે મારા શુદ્ધ નહીં કોઈની અપેક્ષા નથી, એટલે અશુદ્ધ નહીં મારે છે જ નહીં, વ્યવહાર નહીં મારે છે જ નહીં એમ કહે છે. કેમ કે એની અપેક્ષા છોડીને મારો શુદ્ધ નહીં અત્યારે અનુભવ કરે છે શુદ્ધાત્માનો. આગળ એમ કહેશે કે સાપેક્ષા નયા, શું કહેશે ઉમા સ્વામી તત્વા સૂત્રમાં શું કહેશે? સાપેક્ષા નયા, નિરપેક્ષા નયા, મિથ્યા નયા, નિરપેક્ષ નહીં ને મિથ્યા નહીં કહેવામાં આવે છે, પણ એ આગમની મર્યાદાની વાત છે. અધ્યાત્મમાં શુદ્ધ નહીં નિરપેક્ષ છે. શું અધ્યાત્મમાં શુદ્ધ નહીં નિરપેક્ષ છે? એટલું જ નહીં, તે સ્યાદવાદ છે, તે વ્યવહારનો જનક છે. કોનો જને કોને જન્માવે છે? વ્યવહારને જન્માવે છે. એ બધું આગમની કથનીમાં, આગમના વિષયમાં જાય છે. અધ્યાત્મના રસના રસિયાને એ બાજુની નજર કાંઈ છે નહીં. છાસને ઉકળે ફેંકી, છાસને ક્યાં ફેંકે? ઉકળે નાખે. વધી 50 થી 55 ગાથામાં લીધું કે જીવને ગુણ સ્થાન, માર્ગણા સ્થાન બધા 14 છે, અને જીવ સ્થાન 42 સ્થાન, 14 કરીને 42 સ્થાનો. એ સિવાયના હાથ બીજા સ્થાનો એમ કરીને 49 વાત લીધી છે. એ 49 બોલનો ઉકરડો શું કહેતા હતા? કેમ કે વ્યવહારનો વિષય છે ને, માટે એને ઉકરડો કીધો. એવી વાત છે. વજન તો અધ્યાત્મમાં એવી રીતે આવે ને, એની વાત એવી છે કે પહેલા પગથિયે પગ મૂક્યા વગર બીજા પગથિયે ચડાતો નથી. પહેલા પગથિયે પગ મૂકવો તો જોઈએ ને ભાઈ, ઉપાડવો જોઈએ કે મૂકવો જોઈએ? બે માંથી તારું વજન શેના ઉપર છે? હે, જો ઉપાડવા ઉપર વજન હશે તો તું ઉપર જઈશ, મૂકવા ઉપર વજન હશે તો ત્યાં ને ત્યાં રહી જઈશ. માટે પહેલા તો આમ ને, પહેલા તો આમ ને, એ અભિપ્રાયની ભૂલ છે. પહેલું આપણે અભિપ્રાયના પ્રકરણમાં પહેલા તો આમ જોઈએ ને, પહેલા તો આમ જોઈએ ને, પહેલા તો વાંચી લઉં ને, પહેલા તો સાંભળી લઉં ને, પછી પુરુષાર્થ. એ અભિપ્રાય ખોટો. વિપરીત અભિપ્રાય છે. એટલે સમજવું બધું, અભિપ્રાય કેળવવો કયો, આ એક વિવેકનો, લોકોત્તર વિવેકનો વિષય છે. અભિપ્રાય કેળવવો છે. જે અભિપ્રાય અનુસાર શ્રદ્ધા કેળવાશે, જે શ્રદ્ધા જ્ઞાન કેળવાશે, એ અભિપ્રાય એટલે જ્ઞાન છે, અને શ્રદ્ધા કેળવાશે એ અનુસાર ચારિત્રનું ઘડતર થશે સમ્યક પ્રકારે. બાકી એકે રીત બીજી સાચી નથી. આ જ રીત છે ને, બીજી કોઈ રીત સાચી નથી. એમ અભિપ્રાય પૂર્વો કઠણ પડે, અભિપ્રાય પૂર્વો કઠણ પડે. હા, અભિપ્રાયમાં જરા તાકાત બળ પડશે. મનો અભિપ્રાય મૂકવો એ કઠણ પડે છે, એ વાત સાચી છે, પણ અશક્ય નથી. અશક્ય નથી. જેઓ બધા સિદ્ધ થયા એ બધા પેલા સંસારી હતા, અનંત અનંત. જેટલા સિદ્ધાલયમાં અત્યારે બિરાજમાન છે ને, એ બધા સંસારી થઈ હતા, એ જ સિદ્ધ થયા છે. કોઈ પહેલાથી સિદ્ધ છે? અનાદિ સિદ્ધ કોઈ નથી, એકે નથી. કોઈ નથી એટલે એકે નથી. બધા આપણી જેવા જ સંસારી હતા. સામાં ભણનારે શું સમજવું જોઈએ? એક છોકરો પહેલા નંબરે પાસ થઈ શકે છે, હું નાપાસ થઉં છું, તો એનો અર્થ કે હું પાસ ન થઈ શકું એમ છે? વડીલો એને શું કે, હું કેમ નાપાસ થયો, ઈ કેમ પહેલા નંબરે આવ્યો, ઈ ધાન ખાય છે ને તું ધૂળ ખાસ એમ કે, શું કે, શું કે એને, એ ધાન ખાય છે ને તું ધાન ખાસ, તો પછી એ પહેલા નંબરે પાસ થાય ને તો શું કરવાના પાસતા? અહીંયા તો અમૃતચંદ્ર આચાર્ય ભગવાને પહેલેથી સ્થાપ્યું કે હું તારામાં સિદ્ધ પદની સ્થાપના કરું છું. તું સિદ્ધ છો સ્વરૂપે કરીને, તું પણ સિદ્ધ ને હું પણ સિદ્ધ. ગુરુ શિષ્ય નહીં આપણે, એ ભૂલી જતું. સિદ્ધ પણ સ્થાપીને હવે આગળ ચાલ. આ તું સિદ્ધ છો એમ માણેક સ્તંભ અહીંયાથી નાખ્યો છે. સંસારનો માણસ સ્તંભ 4 ગતિમાં રખડાવે, આ 5મ ગતિમાં પ્રાપ્ત કરાવે. હું સિદ્ધ ને તું સિદ્ધાર્થ. પછી આગળ ચાલે છે. હાથમાં સ્થાપી દે પેલા એ અભિપ્રાય પહેલાથી બાંધવા માટે પહેલેથી પહેલી ગાથામાંથી એ વાત કરી લ્યો ધીરુભાઈ. પહેલી ગાથામાં શું કરવા એ વાત કરી, એ વાત તો છેલ્લી કરવી હતી ને, છેલ્લે છેલ્લે આખો સમય સાર કર્યા કર્યા પછી તો કે નહીં એમ નહીં, એ પહેલી કરવી જોઈએ. હું સિદ્ધ છું ને તું સિદ્ધ છું એ સૌથી પહેલી કરવી જોઈએ. ઉત્તરકર્તાચાર્ય તો મંગળિકમાં સિદ્ધ ગતિને નમસ્કાર કર્યા છે કે મારે સિદ્ધ ગતિ પામવી છે. ધ્રુવમ અચલમ પ્રણવમ ગઈ પતે, ધ્રુવ અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને હું નમસ્કાર કરું, કેમ કે મારે પણ એ ગતિએ જાઉં. એમાંથી કહ્યું કે હું સિદ્ધ છું ને તું સિદ્ધ છો. આ સમય સાર સાંભળતા પહેલા એ અભિપ્રાયમાં લઈ લે કે હું પણ સિદ્ધ છું ને. સાંભળવા આવ્યો એને પોખો શું કરે, આ વરરાજ આવે ને પોખે છે કે નહીં આપ્યો હોય તો પોખે છોડ ને. તમારા ગુજરાતમાં ગુજરાતી ભાષા છે, વરરાજ આવે ત્યારે એને શું કરે, તમારા આંગણે આવે ત્યારે ગમનું એની સાસુ ગોર મારા શું કરે ને સાસુ એને શું આરતી ઉતારે બધું જે કરે ને એ બધી ક્રિયા ને પોખણું કહે છે અમારે ત્યાં. એટલે આવતા હોય પહેલું શું કરવું, સ્વાગત, જેને સ્વાગત કહેવાય શાસ્ત્રીય ભાષામાં, જેને સાહિત્ય ભાષામાં જેને સ્વાગત કહેવાય એને પોંખા એમ કહેવાય. એમાં સાંભળવા આવ્યો છે એનું સ્વાગત કરે છે આચાર્ય મહારાજ. સીધા જ એને રાજગાદીએ બેસાડે છે કે તું સિદ્ધ છો, સીધો સિંહાસન ઉપર સિદ્ધપદના સિંહાસને બેસાડી દીધો આત્મા. આથી ઉત્કૃષ્ટ પોખણું બીજું કયું હોય, કયો છેલ્લો શુદ્ર દ્રવાથી પણ શુદ્ર દૃષ્ટિમાં પર્યાયથી છે કે વ્યવહાર નહીં છે એમ આશય જાણવો, આશય એટલે ભાવાર્થ, અહીંયા ભાવાર્થ ચાલે છે એવો ભાવાર્થ જાણવો. કહે છે કે સર્વગુણ સ્થાનો અશુદ્ધ નહીં ની કથનીમાં છે, શુદ્ધ નહીં થી આત્મા જ્ઞાયક જ છે. એટલે એમ વાત છે, ફેંસલો શું આનો કર્યો, ચર્ચા તો બે વાતની કરી કે જ્યારે અધ્યાત્મની કથની ચાલી હોય ત્યારે વચ્ચે આગમની ટાંગ લડાવી નહીં. જ્યારે અવસ્તુ કીધી હોય ત્યારે એ વસ્તુ કીધી છે ને એ વાત વચ્ચે લડાવવાની, એ ઢીલું પડી જશે. એટલે અધ્યાત્મની વાત ચાલે છે એમ સમજીને એમાં વિશેષ રસ ઉત્પન્ન થાય અને એ વાત વધારે આત્મામાં સ્થિરતા પામે એમ કરવું. સમજવા માટે બધું સમજવું પણ આદરવું, આટલું બોલો સમજવાનો વિષય છે, આદરવાનો વિષય સમજણની ભૂલ કરવા માટે આગમમાંથી લેવાનું, પછી અનુભવમાં આવવા માટે અધ્યાત્મમાં પ્રકરણમાં આવવું. એવું જાણ્યું છે ખોટું જાણ્યું છે એમ નથી, પણ એમાં અવલંબન માટે ઉપયોગી વિષય નથી એટલી વાત છે. પોતાના સ્થાને છે એ જાણ્યું, પણ હવે અવલંબન કરવા માટે એનો કોઈ ઉપયોગ સર્વાંશે દ્રષ્ટાંત લાગુ નહીં પડે. કેમ કે ખાવામાં તો લોહી પણ બને ને મળ પણ બને, સર્વાંશે દ્રષ્ટાંત નહીં લાગુ પડે. હવે છ ગાથા પૂરી થઈ આ રીતે. સાતમી ગાથાનો મથાળો. કે હવે પ્રશ્ન થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા. દર્શન જ્ઞાન ને ચારિત્ર એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, પણ એ ત્રણ ભેદ થયા. એવા અનંત ભેદ છે. એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે. દર્શન જ્ઞાન ચારિત્રત્વેન અશ્ય અશુદ્ધમ ઇતિ છે પ્રશ્ન ઉઠાવ્યો છે. કે એ ત્રણ ભેદ થયા તો એ ત્રણ ભેદથી આત્માને અશુદ્ધપણું આવે છે કે હા, એ ત્રણ ભેદના અવલંબને રાગની ઉત્પત્તિ, એક પણ ભેદના અવલંબને રાગની ઉત્પત્તિ થાય છે. આ તો ત્રણ થયા માટે આત્માને અશુદ્ધિ આવે છે. માટે ભેદ હોવા છતાં પણ ભેદ અવલંબનનો વિષય નથી, ભેદ અધ્યાત્મનો વિષય નથી, ભેદ આગમના વિષયમાં જાય છે. બસ અહીંથી ચોખ્ખું થઈ જશે. કોઈ અસમાધાન રહેવાનું કારણ નથી. આગમ અને અધ્યાત્મ સમજી લઈએ પછી કોઈ એને અસમાધાન રહેવાનું કારણ રહેતું નથી. આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહેવામાં આવે છે. એવો પ્રશ્ન જેને ઊંચો છે કે આપે પ્રમત અપ્રમતના પર્યાયના વ્યવહારના ભેદ કાઢ્યા, પણ એ તો ત્રણ પ્રકારના વ્યવહારમાં આવ્યા. જે પ્રમત દશા છે તે અસદભૂત વ્યવહારનો વિષય છે. ઉચ્ચરિત અને અનુચ્ચરિત બંને ભેદ એમાં આવી જાય છે. બુદ્ધિપૂર્વકનો રાગ ને અબુદ્ધિપૂર્વકનો રાગ, અને પ્રમત પર્યાય છે તે સદભૂત વ્યવહારનો વિષય છે, પણ ઉચ્ચરિત સદભૂત વ્યવહારનો વિષય છે. તો કે હજી એક અનુચ્ચરિત સદભૂત વ્યવહારનો વિષય રહી જાય છે, એનું શું? અને એ તો ગુણ ભેદો છે, એ પાછો પર્યાયનો વિષય નથી. તો પછી એમાંના ભેદો એનું તો અવલંબન લેવું કે નહીં? તો કે ના, એનું અવલંબન લેવાનું પણ નિશ્ચિત છે, કેમ કે એ પણ વ્યવહારના વિષયમાં. ત્યારે શુદ્ધની થી જોતા એમ કહે છે, જે જ્ઞાની શુદ્ધની થી પોતાના જ્ઞાયક આત્માને જુએ છે તો એમ કહે છે કે મારામાં ત્રણ ભેદ જ નથી. એ ત્રણ વાત મારામાં છે નહીં, જાઓ. એવી રીતે અભેદને જોવે છે. બધા ગુણો અનંત ગુણોનું ધામ છે અને ભૂલી ગયા એને એકોર મૂક્યા, એને એકોર મૂક્યા, એની અભેદતા સાધી, ભેદને ગૌણ કરીને એની અભેદતા સાધી છે. એ ઉપરી ગાથા કહેશે, બહુ સારી ગાથા છે. આપણને છેલ્લે આ વાંચી ગયા સોનાગીરમાં વાંચી ગયા નાણેસો ચરિત દંશણમ નાણમ નવીનાણમ ન ચરિતમ ન દંશણમ જાણગો શુદ્ધો. જ્ઞાનીને ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહારને કહેવામાં આવે છે. નિશ્ચયથી તો જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ. વ્યવહારથી જ્ઞાનીને દર્શન જ્ઞાન ચારિત્ર એમ કહેવામાં આવ્યા. નિશ્ચયથી દર્શન જ્ઞાન ચારિત્ર જ્ઞાનીને નથી, એક જ દર્શન જ્ઞાન ચારિત્ર છે અને દર્શન જ્ઞાન ચારિત્ર નથી, વિગઈ વાત લીધી કે ન લીધી. કહેવામાં કથન વિરુદ્ધતા હોવા છતાં વસ્તુ વિરુદ્ધ પણ છે. જ્ઞાની તો પોતાને દર્શન જ્ઞાન ચારિત્રના ત્રણ ભેદરૂપ અનુભવતો નથી, પણ પોતાને શુદ્ધ નાયક પણ જ અનુભવે છે. આમ જેવું છે ભગવાનજીને એક પ્રશ્ન કર્યો હતો કે આપ તો સાધક છો એટલે સાધકપણે ભિન્નતાની વાત કરો છો, વેદ જ્ઞાનનો વિષય ચાલતો હતો, સાધકપણો સાધક છો એટલે રાગાદિથી હું ભિન્ન છું એમ લ્યો છો, તો એ સાધક છો એટલે એમ જ એટલે જ ને, તો કે ખરેખર તો હું સાધકે નથી અને બાધકે તો સાધક નથી ને બાધક નથી, જે છું હું છું અનાદિ આનંદ છું. સાધક બાધક પણ કહેવું હોય તો અપેક્ષા એ તમે ભલે મને જો, બાકી ખરેખર હું તો એમ માનતો જ્ઞાની ના પાડે છે, હું તો એ શુદ્ધ જ્ઞાયક છું, હું સાધક બાધક નથી. કેમ કે સાધક બાધક ગુણસ્થાનમાં જાય છે, હું ગુણસ્થાન રૂપે નથી, હું એનાથી બહાર એવી એક જુદી જ ચીજ છે. કેમ છે ભૂખેડું બોલે તો ચાલે કે ન ચાલે? ભૂખ લાગી હોય ત્યારે બધી મીઠાઈને ના નામની માળા લઈને બેસી જાય તો ભૂખ મટે કે ન મટે? હે, વધારે ભૂખ્યો થયો હોય એવો અનુભવ થાય, આર્ત ધ્યાન વધે ને મીઠાઈ નામ લે એટલે શું થાય? ભૂખ્યા માણસ ને આર્ત ધ્યાન વધે, ભૂખો વધારે થાય કે પેટ ભરાય? એનાથી પેટ ભરાય? ગોખવાની વાત નથી, આ ગોખવાની વાત નથી, કલ્પના નથી. આમ કલ્પના પણ ન કરવી એમ કે વિકલ્પ છે, એ રટણ છે, એ વિકલ્પ માત્ર છે, વિકલ્પ છે તે કલ્પના માત્ર છે. વિશેષ કલ્પના ને વિકલ્પ કીધું, શું વિશેષ કલ્પના કરી તેને વિકલ્પ કીધું, એનાથી પોતાને અનુભવ થતો નથી અને એનાથી દુઃખ મટીને સુખ શાંતિ થતી નથી. પેટ ભરાતું નથી એટલે દુઃખ મટીને સુખ શાંતિ થતી નથી. વિકલ્પ પોતે જ દુઃખરૂપ છે, દુઃખરૂપ છે અને દુઃખના કારણ રૂપ પણ છે. ઠીક, આગળ વિશેષ દુઃખના કારણ રૂપ કલ્પના પોતે જ એક વિપર્યાસ છે, કલ્પના પોતે એક વિપર્યાસ છે. આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો. શું કહે છે? કે જે શુદ્ધિ અશુદ્ધિની વાત છઠ્ઠી ગાથામાં કરીને એ વાત તો બહુ દૂરની છે એમ કે. અહીંયા તો એ વિષય નથી, પર્યાયનો તો અહીંયા વિષય નથી. જે પર્યાયમાં શુદ્ધિ થાય છે અશુદ્ધિ થાય છે એ વાત જ અહીંયા તો નથી, એ વિષય તો જરાક દૂર છે. પણ એથી જરાક સૂક્ષ્મ વિષય જેવું, એ તો સ્થૂળ વિષયમાં જાય છે. પર્યાયની શુદ્ધિનો અશુદ્ધિનો વિષય તો બહુ સ્થૂળ છે. તો અહીંયા તો ગુણભેદની સૂક્ષ્મતાનો વિષય લેવો છે એમ કહેવું છે. પણ આજ્ઞાયક આત્માને એને એટલે આજ્ઞાયક આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. બહુ જબરદસ્ત વાત કરે છે. આ જ્ઞાયક આત્માને દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદ વિદ્યમાન વિદ્યમાન નથી એમ કહેવું જોઈતું હતું. આચાર્ય મહારાજ એમ કહેતા નહોતું આવડતું કે આપણે ભેદ નો નિષેધ કરો, પણ એ ત્રણ ચીજ નો શું કરવા નિષેધ કરો છો? તો કે એ ત્રણ ત્રણ પણ એમને દેખાતા નથી ને અનુભવાતા નથી, માટે ત્રણ એક પણ અનુભવાય છે, ત્રણ ત્રણ પણ અનુભવાતા નથી. દર્શન જ્ઞાન ચારિત્ર ની એકતા રે એક પણ અને અવિરુદ્ધ જીન માર્ગ તે પરમાર્થ થી રે ભાખ્યો સિદ્ધાંતે બુદ્ધ મૂળ માર્ગ સાંભળો. ત્રણ પણ એમને અનુભવાતા નથી. વળી નાયકમાં એ ત્રણ દેખાતા નથી. નાયકમાં દર્શન જ્ઞાન ગુણ જુદો, જ્ઞાન ગુણ જુદો, ચારિત્ર ગુણ જુદો એમ અમને દેખાતા નથી. આપણે આગમનો અભ્યાસ કર્યો ત્યારે તો દેખાણા હશે ને, ત્યારે દેખાણા હતા ત્યારની વાત, ત્યારે હવે અત્યારે અનુભવની વાત ચાલે છે. ઓલી વાત વચ્ચે લાવીશ નહીં એમ કે છે. છઠ્ઠી સાતમી હારે જ છે ને બે, એક જ આશય થી કથા લખાયેલી છે. પછી વિષય બદલાય. સાતમી નો વિષય તો નાયક આત્માને સ્થાપવો છે. ઓલામાં ત્રણ વ્યવહારના ભેદને નિષેધ કર્યો, અહીંયા ચોથા વ્યવહારના ભેદને નિષેધ કર્યો. અસ્થિમાં તો એક જ વાત છે, નાસ્તિમાં ત્રણ પ્રકારને એક પ્રકાર એમ ચાર પ્રકાર લીધા. બહુ સંકેત પારમાર્થિક છે. કથાના વિષયનો જે સંકેત છે તે એકદમ પારમાર્થિક છે. કેમ કે જેમાં અનંત ભેદ ગર્ભિત છે એવું અભેદ ને તો કે ના, જેમાં અનંત ના ભેદ ગર્ભિત છે એવું અભેદ ને તો કે ના, અવલંબવાના કાળે જે ભેદ નો અનુભવ થાય છે એ અભેદમાં તો અનંત ગુણ આમાં ભેદ ભેદ રૂપે ગર્ભિત છે એમ ત્યાં અવલંબનમાં આવતો નથી. એ પછી એક ભેદ થઈ જાય તો એને નિર્વિકલ્પ અભેદ અવલંબન રહે નહીં. નિર્વિકલ્પ અભેદ અવલંબન કેવું હોય એ વચન ગોચર ન થઈ શકવા યોગ્ય હોવા છતાં કથનચિત આ વચન ગોચર કર્યું છે એમ લેવું જોઈએ, ઠીક. અને એ કથનચિત વચન ગોચર કરવા માટે ત્રણ ભેદ વિદ્યમાન નથી એમ કહેવાના બદલે ત્રણે નથી એમ કહી દે છે. ત્રણ ભેદ વિદ્યમાન નથી એમ કહેવાના બદલે ત્રણે નથી એમ કહી દે છે. એ સંકેત છે. આચાર્ય દેવ નો કઈ ભાષા નો તે આવડતું એવું નથી, સ્પષ્ટીકરણ કરતા નો તો આવડતું એવું કઈ નથી, તો ભાઈ વિદ્વાનને સ્પષ્ટીકરણ કરતા આવડે અને આચાર્ય મહારાજને કાંઈ નહીં આવડતું હોય એ તો કાંઈ વિચારવા જેવી વાત કહે છે તો કહે, જે કાંઈ કહે છે એ એમના અભેદ અવલંબનમાં કલમ બોલીને લખાયેલું છે. ખરેખર તો અનુભવમાં કલમ બોલીને અનુભવને લખ્યો છે, લખી ન શકાય એવો છે, છતાં પણ એવા સમર્થ છે કે એમને લખ્યો છે, લખવા સમર્થ છે માટે લખ્યો છે. બહુ સારો ટોન છે એનું, જે ટોન છે કે દર્શન જ્ઞાન ચારિત્રાણી એવ ન વિદ્યંતે, આટલા શબ્દો પડ્યા છે ટીકામાં. તો દર્શન જ્ઞાન ચારિત્રાણી જ એને નથી, એવ દર્શન જ્ઞાન ચારિત્ર જ નથી ને, એ પણ અનુવાદ કર્યો છે, પણ કે દર્શન જ્ઞાન ચારિત્ર જ નથી ને એવ લીધું છે. જ્ઞાયકને તો દર્શન જ્ઞાન ચારિત્ર જ, અભેદતા સૂચક આંતરધ્વનિ છે, અનુભવનો આંતરધ્વનિ છે, અવલંબનનો આંતરધ્વનિ છે, એમ સમજવા યોગ્ય.